તારીખ 17/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 10 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 77.
પ્રકાશે છે તે દેખે છે તે છુપાયેલો નથી. આ શૈલી બહુ સરસ આવી છે. મૂળ ભાષામાં જોઈએ મારા અખંડ વિલાસ સુખ નિવાસ અનુભવ પ્રકાશ મે વચન ગોચર નહીં ભાવના ગમ્ય હૈ યો મેરા જ્યોતિ સ્વરૂપ કા પ્રકાશ મેં હું પ્રગટ ઇસ ઘટ મેં પ્રકાશ પ્રકાશતા હૈ સો દેખતા હૈ છીપા નહીં છીપા નહીં ગોપ્ય કૈસે માનો છીપા નહીં ગોપ્ય કૈસે માનો જે છુપાયેલો નથી એને હું છુપાયેલો કેમ માનું એમ કે છે. શું છુપાયેલો નથી તને ગોપ્ય કેવી રીતે માનું. છતી વસ્તુ કો અણછતી કૈસે કરું એ તો જો ચીજ છતી હૈ ઉનકો અણછતી કૈસે કરું. છતી અણછતી ન હોતી હૈ પીછે જૂઠે હી છતી કો અણછતી માની થી કિસકા અનાદિ દુઃખ ફલ ભયા થા શરીર કો આપા કૈસે માનીએ. યે તો રક્ત વિરીતે ભયા સાત ધાતુ જડ વિજાતિ વિનશ્વર પર હૈ સો મેરી ચેતના નહીં. એટલા શબ્દો લીધા. બહુ સરસ વિષય લીધો છે. આવિર્ભાવ કરવા માટેનો વિષય શૈલી બહુ સારી છે. એટલે કે પ્રગટ જ પ્રકાશ હશે ને પછી હું ત્યાં જાણે દેખે છે કોણ છે. પણ હવે હું દેખે છે જાણે છે પ્રગટ પ્રકાશે છે એ જ્ઞાનની જ્યોતિ છે. ક્યાં છુપાયેલો છે. છુપાયેલો નથી એને હું છુપાયેલો કેમ માનું. સત્ય વસ્તુને અણછતી કેમ માનું. પણ કાલે એક વાત લીધી હતી કે આપણને કોઈ પૂછે તમે ચેતન છો કે જળ છો. હું જવાબ દઈએ જળ તો નથી છીએ તો ચેતન બસ નજીક છે. પ્રગટ પણ એ ચેતન છે. એકદમ સુગમતા આવી જાય એના માટેની શૈલી દીધી છે. છતી વસ્તુને અણછતી કેમ કરું. શું અને જે છુપાયેલો નથી પ્રગટ પ્રકાશે છે એને હું ગુપ્ત ગોપવ્યા યોગ્ય કેમ માનું. એને છુપાવવા યોગ્ય કેમ માનું. છુપાયેલો કેમ માનું. એ છુપાય છે એમ કેમ માનું એમ કે છે. શું કેમ કે વસ્તુ છતી છે તે અણછતી કરી શકાતી નથી. શાસ્ત્ર પરિભાષામાં અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં એને ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ એમ દીધું છે. કેમ કે એને અણછતું નથી કરી શકાતો. વસ્તુ જે છતી છે એને અણછતી નથી કરી શકાતી એટલે ટાંકનાથી ઉત્કર્ણ કોતરું હોય એને ભૂસાવી ન શકાય. આમાં માફ કરે તો લખેલું ભૂસાઈ જાય પાણીથી લીકું હોય. સલેમાં લખે છે એનાથી એ ભૂસાઈ જાય તો ખોઈદું હોય કેવી રીતે ભૂસાય. આમાં કોઈ ભૂવાઈ જાય નહીં. સાંકડાથી ઉત્પન્ન થયેલો નાયક સ્વભાવ છે. ઉપસીને બહાર આવે છે એને અંશો તો કેવી રીતે કરો કેવી રીતે કરી શકશો તમે.
હા
જૂઠી રીતે છતી ને અણછતી માની હતી. જ્યાં વસ્તુને જોઈ રીતે આ જૂઠી રીતે હતી છતી ને અણછતી માની હતી તો શરીરને પોતાનું જાણ્યું. હું આવો જેવો શરીર જેવો હું આવે એમ કરતા છતી ને અણછતી કરી હતી. વસ્તુ છતાંય ઘસાતી નથી છતાંય ઘસાતી નથી. એ ઉલ્લંઘન કરી જાય છે માન્યતામાં અવગણના કરી જાય છે જ્ઞાનમાં. પણ છતાં વસ્તુ ઘસાતી નથી. એ જ્ઞાન ચાલુ જ છે એને ઘસાડી શકાતું નથી. આપણે સ્વાધ્યાયમાં કોઈ કોઈ વાર એક પ્રશ્ન લઈએ છીએ કે જ્ઞાન સ્વભાવી આત્મા એના પ્રદેશે પ્રદેશે જ્ઞાન એટલું ઠાંસી ઠાંસી ને ભરેલું છે કે પ્રદેશે પ્રદેશે થી બહાર આવે છે, રોકી દો લ્યો, એને બહાર નીકળતું રોકી દો, એક સમય માટે રોકી દો, એ તો વસ્તુ છે. પ્રદેશે પ્રદેશે થી જે જ્ઞાન ઉભરાઈને બહાર આવે છે કે જેને રોકી શકાતું નથી એને રોકી દો લ્યો. વસ્તુને અંશે તો કેવી રીતે કરશો તમે, થઈ શકશે નહીં, કરવું હોય પણ નહીં થાય. દિશા ફેર કરવાની વાત છે થોડી, શરીર તે હું એ દિશા બદલી નાખે, બસ એટલું લીધું છે કે અનાદિથી છૂટી વસ્તુને અણછૂટી માન્યું હતું, એ શરીરને આત્મા માન્યો તો હવે કેમ માનવું એમ કે છે. જે શરીરને આત્મા માન્યો તો હવે હું કરવા માનું કેમ માનું, એ તો સાત ધાતુનું બનેલું જગ છે. એમાં ચેતના નથી, વિભાવ ઉદ્દેશી બેલીટી છોડીને વિભાવ સ્વભાવને મલિન કરે છે. કર્મ ઉદ્દેશી થયેલો છે તે મારા નથી એટલે મારું સ્વરૂપ નથી. મારું ચેતના પદ હું પામ્યો, શું જોયું એટલે એને પામ્યો. મારું ચેતના સ્વરૂપ ને હું ચેતના સ્વરૂપ છું એમ જોયું એટલે પામ્યો, પામ્યો એટલે અનુભવ ગોચર થયું. મારું ચેતના સ્વરૂપ અનુભવ ગોચર થયું કેવી રીતે, કે જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખીને, જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખીને કેટલું ફેરવી ફેરવીને લઈ જાય છે. બીજી વાત નથી કરતા, જ્ઞાન ઉપર પાછા આવે છે. જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખીને સ્વરૂપ શ્રદ્ધાથી, જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા થઈ, પ્રતીતિ થઈ, સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદને કેલી કરીને હું સુખી થાઉં છું. મુનિઓ જંગલમાં ખાવા પીવાનું ભૂલી જાય છે કે નહીં, વધુમાં વધુ એમનો વિકલ્પ 24 કલાકે એક વાર આહાર નો આવે, આ તો મેક્સિમમ લિમિટ છે એની આહારની. મિનિમમ તો ક્યારે કેટલા દિવસો ને મહિનાઓ નીકળી જાય ખબર ન પડે, કેટલાક મુનિઓને દિવસો ને મહિનાઓ નીકળી જાય ખબર ન પડે. ઋષભદેવ ભગવાનને 6-6 મહિના નીકળી જતા હતા, ક્યાં જતા છે કયો જે આત્મામાં કેવા ઊંડા જતા છે કે 6 મહિના રહ્યા જાય ને ખબર પડે નહીં, ભૂખ તરસ નું ભાન રહીએ નહીં. 6 મહિના વિકલ પૂછો નગર માયરા, કોઈને ખબર નથી આમાં મુનિ શું કહેવાય ને એનો આહાર દાન શું કહેવાય ને, એ તો કોઈને કઈ ખબર જ નથી. આ પાછા આત્મામાં ગયા બીજા 6 મહિના, આવી છે વાત. કેવો હશે આત્મા, કેવો અંદરમાં આત્મા કેવો હશે એ કે છે. શું કે ઓળખીને સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદને કેલી કરીને હું સુખી થાવ છું, એવી વાત છે. એ બધા પુરાણની એવી પ્રગટ દ્રષ્ટાંત છે, આત્મ સ્વરૂપને સમજાવવા માટેના એ દ્રષ્ટાંત છે. બહાર નીકળે આગળ જાય, બહુ આગળ જાય તો નિરોધ સુધી ગયો જાય, અને દુઃખમાં અંદર આવે અંદર જાય, અંદર જાય તો સિદ્ધપુર સુધી ગયો જાય. આવું છે પરિણામ ને મર્યાદા જો, વસ્તુ તો વસ્તુ છે.
જ્ઞાન લક્ષણ એટલે સામાન્ય ગુણ, જ્ઞાન લક્ષણ.
હા, જ્ઞાન લક્ષણ સામાન્ય, કારણ કે એનું વિશેષ જ્ઞાન તો જ્ઞાયાકાર જ્ઞાન છે, દેવ સ્વરૂપ નથી, એકરૂપ સ્વરૂપ છે, અનેકરૂપ સ્વરૂપ નથી. અંદરમાં તો એકરૂપ સ્વરૂપ છે ધ્રુવ, તો વિશેષ જ્ઞાન તો અનેકરૂપ છે, એટલે જ્ઞાન સામાન્ય લક્ષણ છે.
જ્યાં જે એ વાત આવે છે કે જેટલું આ જ્ઞાન છે એટલું હું છું, ત્યાં બધું સામાન્ય જ્ઞાન એટલે
સામાન લઈ લેવું, સામાન્ય લઈ લેવું બધે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો જે દ્રઢ ભાવ છે સંતિ છે, એ સમ્યક છે. જ્ઞાન તે હું પછી એટલું જ સમ્યક છે. જ્ઞાન સામાન્ય જેટલું તે હું એમ થાય એટલું જ સમ્યક છે. બસ છે તો સામાન્ય તો સામાન્ય, પણ એમાં જે હું પણ છે એટલું સમ્યક છે. અને એમાં હું પણ થતા એથી બાર કોઈ તત્વમાં આ હું એટલું જ મિથ્યા છે, બીજું કઈ નથી. એક સમયની ભૂલ એક સમય ઓળખાય એટલે આત્માની લાઈન પકડાઈ જાય. આમ થાય બહુ ચોખ્ખી સીધી સાદી સરળ સુગમ અને ટૂંકામાં ટૂંકી વાત છે, લાંબી વાત જ નથી. આ જ્ઞાન તે હું બસ એ જ આત્મા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. 733 પ્રમાણમ થાય સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. બધા જ્ઞાન તે હું બસ એટલું સમ્યક છે, એટલો જ આત્મા છે. એ જ્ઞાન તે હું નો છું ને ક્યાંક બીજે હું છું એટલો જ અનાત્મા છે. બસ એટલું પૂછ્યા છે.
પરને
જાણતા શું થાય છે અનાજથી, કે પરનું અસ્તિત્વ પોતામાં જાણે છે. જેમ કે અવાજ આવવા માંડ્યો, શું આપણે માઇન્ડ બંધ કરી છે ને, એમાં અનુભવ શું થાય છે કે આત્મામાં દખલ થાય છે. એટલે એ અવાજનું અસ્તિત્વ આત્મામાં લઈ લીધું. અવાજ ક્યાં થાય છે? પણ અસ્તિત્વ આત્મામાં લઈ લીધું પરને જાણતા, એ ભૂલ થાય છે. જ્ઞાનમાં એકાકાર જ્ઞાન છે, જ્ઞાનમાં એકનું જ્ઞાન છે, સિવાય જ્ઞાન જ્ઞાનમાં કાંઈ નથી. એટલું બતાવવા માટે શબ્દ કેટલો ટૂંકો કર્યો, જ્ઞાન માત્ર સમયસર, આ સમયસર સમાયો છે. જ્ઞાન માત્ર એ શબ્દમાં આખો સમયસર સમાયો છે બંને આચાર્ય દેવ. જ્ઞાન માત્ર કહ્યું કેટલો હું, કે હું જ્ઞાન માત્ર. બસ આટલો જો મંત્ર સિદ્ધ થાય એટલે સિદ્ધ ગુજરાતમાં આવ્યો. એ મંત્રનો ફળ સિદ્ધ પર છે. હું જ્ઞાન માત્ર એટલા મંત્ર નું ફળ સિદ્ધ પર છે. આટલું બધું ટૂંકું છે. મારી મેલી વિદ્યાના મંત્રો હોય છે ને એટલે બોલતા ન આવડે, એવા ચિત્ર વિચિત્ર ને એટલે શબ્દો ને ગોઠવણી હોય છે. શું પોબરી બધું કઈક કઈક એવા ઉચ્ચાર હોય છે કે માણસ ને એમ થાય કે આ હું હાલે છે, ખબર ન પડે છે. કાલે જોવે છે, સાધના કરે છે ને. આ વસ્તુ બહુ સીધો સાદો મંત્ર છે. જ્ઞાન ને પકડીને હું પણ કરવાનું છે. વિકલ્પ નહીં, વિચાર નહીં, જ્ઞાન ને પકડીને, ચાલતા જ્ઞાન ને પકડીને હું પણ કર્યું. કે સીધું સિદ્ધ પદ દિવ્યો જાય લક્ષ, લક્ષણો પરથી લક્ષ સિદ્ધ પદ છે. બનાસીદાસ ના ઇતિહાસમાં તો એમને સત્પુરુષ મેળા એવું યાદ નથી. સંસ્કારી જીવ છે, સમયસર વાંચન જ્ઞાન ઇતિહાસ. સત્પુરુષ ના જ વચન છે. સાડા 450 વર્ષ પહેલા થયા છે. બંપ ઘેટ પણ એમનો ખીલવટ ઘણી આવે છે. જ્ઞાન થયા પછી ખીલવટ ઘણી આવે છે. જે લેખું છું વાસીદાસના વિશે મેં લેખું છું, ચાર પાંચ વર્ષ થયા પેલા, પણ એના અંદાજ કેવો બાંધ્યો છે. મુખર સંબંધી જ્ઞાન એટલે આ બીજ જ્ઞાન સ્વરૂપ નિશ્ચયનું જ્ઞાન છે ને, તે વિશે સમયસાર ગ્રંથના કવિતાદીમાં તમે અર્થ ધારો છો તેમ જ છે, એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતા કેટલાક કવિ સવિયા વગેરેમાં તેના જેવી જ વાત કરી છે, વિજ્ઞાન જેવી જ વાત કરી છે, પણ સમયસારમાં એ વાત નથી એમ કે છે. અને તે કોઈ રીતે બીજ્ઞાનને લગતી જણાય છે. એમને બનારસીદાસમાં એ વાત આવી છે કે બીજ્ઞાનને લગતી વાત છે, તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. સમયસાર બનારસીદાસે કર્યો છે નાટક સમયસાર, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુ પણ છે એમ લાગે છે. કોઈ વસ્તુ જગ્યાએ એમણે બીજ્ઞાનની વાત કરી છે, કોઈ જગ્યાએ ઉપમાની વાત કરી છે, જો કે એ વાત કંઈક આગળ ગઈ મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. એટલું વિશેષ જ્ઞાન હતું બનારસીદાસના. બનારસીદાસને કંઈક તેવો યોગ્ય યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના ઉપરથી જણાય છે. રાજમલજીની ટીકા, યોગ એટલે રાજમલજીની ટીકા. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ્ઞાન વિશે કઈ નથી જણાતી, જેવું આખા સમયસારમાં તે આ કાઢ્યું એમણે. આપણે તો આ વાત લઈએ છીએ કે સમયસારમાં ભૂમિકાની વાત નથી લીધી ક્યાંય, એટલે અમૃતચંદ્રાચાર્ય પરિશિષ્ટ લખ્યું લક્ષ લક્ષણનો, કેમ કે મૂળ ટીકામાં ક્યાંય એ વાત નથી આવી. શ્રીમદજી ઉલ્લેખ કર્યો અહીંયા કે મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા વિજ્ઞાન વિશે કહી નથી જણાતી. પૂર્વ ભૂમિકાનો તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે કે કોઈ વિચિક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, એટલે મેળવણી કરી શકે અને વિશેષ સ્થિર કરનાર થાય, અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે, અને તે અવ્યક્ત લક્ષ થી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. એ પૂર્વ ભૂમિકાનો વિષય લીધો. અવ્યક્ત લક્ષણ નો અર્થ અત્ર એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટે છે તે નિર્મળ ધારાને લીધે પોતાને દ્રવ આ જ છે એમ જો કે સ્પષ્ટ ધ્યાનમાં નથી, અસ્પષ્ટ સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તેની છાયા તેનો ભાવ ભાસીમાન થયો છે, અને જેને લીધે એ વાત તેમના મુખેથી નીકળી શકે છે અભાવ ભાષાને જ્ઞાનની, અને સહજ આગળ વધતા તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમને પ્રાય રહી છે. સાડા ચારસો વર્ષ પહેલા થયા, પણ એનો ગ્રંથ વાંચીને કેટલી ફાયદી છે. ઉપયોગ બહુ નિર્મળ હતો. કોઈ નાની નો ગ્રંથ આસમાં લઈએ પારદર્શક લખ્યું છે એમાં શું લખ્યું છે ને શું રહી ગયું છે બધું એમના ખ્યાલમાં છે.
છસો પચાસ થી ચાલુ થાય છે, નીચે થી ચાલુ થાય છે સામે બાજુ.
પત્ર ને સમસ્યા ને પ્રથમ પ્રાપ્ત કરતા જુદા છે, વિષય પણ જુદો છે, વિષય જ છે. નાસુદાસ વિષય એક જ છે. ફેરવી ફેરવીને પાછા જ્ઞાન લક્ષણ ઉપર લઈ આવ્યા. જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ પંજની પીલી કરીને હું સુખી થાવ છું, તે આનંદ કંદની પીલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. ફેરવી ફેરવીની રીત બહુ બતાવે છે, એની જે પદ્ધતિ છે એ અનુભવ કેવી રીતે કરવો. વિધિ બહુ સૂક્ષ્મ વિષય છે વિધિનો, પણ પોતાનું સામર્થ્ય ઘણું છે એટલે ફેરવી ફેરવીને અનેક પાસાથી વિધિનો વિષય ચોખ્ખો કર્યો છે. એ વિધિનું જ્ઞાન આ ગ્રંથમાંથી સિદ્ધ થાય એવું છે. એ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો અનુભવ પ્રકાશમાં અનુભવની વિધિનું જ્ઞાન થવાનો અવકાશ ઘણો છે. કેમ ગ્રંથને વ્યૂ પોઈન્ટ એ પકડ્યો છે, અનુભવ કેવો હોય એમ કરીને અનુભવને ગાયો છે. અનુભવની ભાવના થાય એટલે અનુભવનો મહિમા પણ ગાયો છે, પણ એથી વધારે એમણે સૌથી વધારે અનુભવ કેવી રીતે થાય એ વાત એમણે કરી છે. લગભગ દર પાને અથવા બીજા ત્રીજા પાને આ વાત એમણે ઉઠાવી છે. આ કેવી રીતે થાય, આ કેવી રીતે થાય, એટલે વિજય જેને વિષય કહેવાય એના ઉપર જેની જિજ્ઞાસા વિશેષ હોય અને એ જિજ્ઞાસા પૂર્વક જો આ ગ્રંથનો સ્વાધ્યાય કરે તો એમાંથી મૂળ ચીજ હાથમાં આવી જાય એ વાત છે. જિજ્ઞાસા કુદરતી છે આ બધું. એમના જમાનામાં એમ લખે છે, કોઈ સાંભળતું નથી, હું લખીને યાદ આવશે. કુદરતની રચના છે લખે છે કૃપાવદેવી પત્રમાં. કુદરતની કોઈ અકલ ગતિ ઉપર હાસ્ય આવે છે, હસવું આવે છે. નિરંજન પદને ગુજનારાને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ જોઈને એ અકળ, એવી કોઈ અકળ પરિસ્થિતિ કરી ન શકાય એવી પરિસ્થિતિને જોઈને હાસ્ય આવે. હાસ્ય એટલા માટે પોતાના સમાધાન છે. નિરંજન પદને ગુજનારા એટલે પામનારા, એને નિરંજન એટલે કુદરત. એને કેવી રીતે રાખે છે, કેવી સ્થિતિમાં કોઈ ધર્માત્મા, કેવી સ્થિતિમાં કોઈ ધર્માત્મા, કેવી સ્થિતિમાં તીર્થંકર દેવા હોય ઉપડ્યા ઉપડ્યા નહીં. તીર્થંકર ને પૂર્વભાવમાં જેનાથી જ્ઞાન થયું હોય એ વખત પત્રો જોયે ને, એને કોઈ ઓળખીને એનો કોઈ ભાવ પૂછે ઈસી તાલીમ આવ્યા જાય. જગત જાણે નહીં કે કોણ એના ગુરુ કોણ હતા ભૂતકાળમાં. આજે જે જગત ગુરુ છે એના ગુરુ એક વખત કોણ હતા એને ખબર નથી લોકોને. જગત ગુરુ ને આખા જગતે ઓળખ્યા, 24 તીર્થંકરો ને એમના ગુરુ ને નામ કોઈ કાઢે છે. કુદરત ની અકળ ગતિ છે. પદોમાં પણ રસ થયા છે.
તારીખ 18/11/1992 ઈડર બપોરના 3:30 કલાકે અનુભવ પ્રકાશ.
કાંકરા ઉપર કવિતા બનાવવા, કાંકરા એમ બતાવે છે કે જરા મન ખોલીને જો, ધર્મ વિના નો આ મનખું કાંકરા બરાબર છે. અચ્છા, બધા રાગ રાગણી આવડે, વ્યાકરણ છંદ આવડે, સાક્ષાત સરસ્વતી
મારું છે એટલા પદ હું પાય માં બરાબર છે. ક્યાં છે મિત્રો? આપણે લક્ષણે ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદની કેલી કરીને ઓળખાણથી માનીને સ્વરૂપ લીનતાના આનંદ સુધીની વાત કીધી છે સંક્ષેપમાં. જ્ઞાન લક્ષણથી લક્ષરૂપ મારું સ્વરૂપ છે તેને ઓળખીને ઓળખ્યા પછી સ્વરૂપ શ્રદ્ધા થતા દર્શન થતા અપૂર્વ આનંદની ઉત્પત્તિ થાય છે. એ આનંદની હું સુખી થાઉં છું. તે આનંદ કંદની કેલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. પછી રીત ઉપર આવે છે, ફેરવી ફરવી રાખી દે કે અનંત ચૈતન્ય ચિહ્ન સહિત અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો જ્ઞાનાદિ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ વસ્તુનો નિશ્ચય થયો. આવી રીતે અખંડ વસ્તુમાં કથન કરવામાં અખંડ પડે છે. પદાર્થમાં અનંત ચેતના રહેલી છે એનું જેનું લક્ષણ છે, એનું જેનું સ્વરૂપ છે, અને અખંડિત ગુણપુંજ અનેક ગુણો હોવા છતાં અખંડિત છે. અનેક ગુણો હોવા છતાં જે અખંડિત છે, ગુણથી ખંડિત નથી થતો. જ્ઞાન ગુણ જુદો છે અને આનંદ ગુણ જુદો છે, છતાં ગુણથી ખંડિત નથી થતું સ્વરૂપ. જેમ કે એક ફળ છે, એના એમાં રંગ પણ છે અને રસ પણ છે, ગંધ પણ છે, વજન પણ છે. તો એ સ્પર્શ રસ ગંધ વર્ણ વગેરે હોવા છતાં એ ફળ તો અખંડિત છે. એનાથી કેરીનો રસ લીવો હોય તો રંગ સાથે જ આવે, રંગના પૈસા જુદા અને રસના પૈસા જુદા, એવી રીતે ભાવ નથી થતો, એવી રીતે મળતી નથી વસ્તુ. કેમ કે વસ્તુ અખંડિત છે, એના ગુણોથી વસ્તુ જેમ પુગલ પુગળના ગુણોથી અખંડિત છે, એમ જ્ઞાનાદિ અનંત ગુણોથી અનંત ગુણોનો પુંજ છે એ વસ્તુ અખંડિત છે. અને પર્યાયના ધારક અને એની કોઈ ને કોઈ અવસ્થા એને સદાય ધારણ કરેલી છે, એવી નાનાદિ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ. નાનાદિ ગુણ પરિણતિ રૂપ એટલે અનંત ગુણો, અને પર્યાય અવસ્થા રૂપ એટલે ગુણ પર્યાયના પિંડ રૂપ વસ્તુનો નિશ્ચય થયો. એનું નિશ્ચય થાય છે એમાં પ્રમાણનો વિષય આપવી જાય છે. નિર્ણયના કાળમાં પહેલો વહેલો જ્ઞાનમાં નિશ્ચયના કાળમાં પ્રમાણનો વિષય આવી જાય છે. એટલે અને અનુભવ થતા પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. આ પરોક્ષ પ્રમાણ છે, અનુભવ થતા એ પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. અને અનુભવ પદ્ધતિથી લઈએ તો કે વર્તમાન પર્યાયનો દરેક જીવને પરિચય છે, એટલે એ સંબંધીનો અનુભવ જ્ઞાન છે. અને જે અજાણ છે એ પોતાના મૂળ સ્વરૂપથી છે. ભલે અનુભવ જ્ઞાનમાં એમ છે કે અત્યારે મારામાં અવગુણ છે, પણ ગુણ પ્રગટ કરવા છે, અવગુણ ટાળીને ગુણ પ્રગટ કરવા છે, એ રીતે એને પોતાની અવસ્થાને વિચારી છે. એ ગુણ પ્રગટ કરવારૂપ અવસ્થા પોતાના મૂળ સ્વરૂપના અવલંબને પ્રગટ થાય માટે એ જાણવું જરૂરી છે. અને એને ઓળખાણ થતા પરખ થતા જ્યારે એ સ્વરૂપ ભાસે છે, અથવા એ સ્વરૂપ રૂપે પોતે પોતાને ભાસે છે, ત્યારે જે અંશથી અજાણ હતો એ અંશનું જ્ઞાન વર્તમાન અંશનું જ્ઞાન થઈને જ્ઞાન પ્રમાણ થયો. એ રીતે જ્ઞાન સામાન્ય વિશેષ થઈને પ્રમાણ થયો. વિશેષ અંશનું જ્ઞાન હતું, સામાન્ય અંશનું જ્ઞાન થયું, બંનેનો એક સાથે યુગપદ જ્ઞાન થયું, એ જ્ઞાન ત્યાં પ્રમાણતાને પામે છે. પણ એ પરોક્ષ પ્રમાણ છે. નિશ્ચયની અંદર દ્રવ પર્યાય રૂપ વસ્તુ બંનેનું જ્ઞાન થાય છે. એનાથી આનંદની ઉત્પત્તિ થશે એમ કહેવું છે. આવો નિશ્ચય થયો પછી એનાથી આનંદની ઉત્પત્તિ થશે. તો એમાં તો શું છે કે એમાં લીનતા થાય છે, પદાર્થમાં લીનતા થાય છે. અનુભવપૂર્વકની જે લીનતા છે એ લીનતાથી આનંદની ઉત્પત્તિ થાય છે. પછી તો જુદા જુદા ગુણના આનંદ લીધા છે એમણે. જાણવાનો આનંદ, દેખવાનો આનંદ, ચારિત્રનો આનંદ, શું એ પ્રકારે. પણ એનું કોઈ પ્રયોજન નથી, અનુભવમાં એવા કઈ પડતા નથી. પોતાને વિશેષ જ્ઞાન છે.
બાકી તો આનંદ નામનો ગુણ છે એ શુદ્ધ રૂપે પરિણમે છે, શુદ્ધ અવસ્થા એ પરિણમે છે, અને જ્ઞાન પોતે પણ આનંદ રૂપ છે, અનુભવ આનંદ રૂપ જ્ઞાન નો છે, અને એ જ્ઞાનમાં આનંદ ગુણ જે પ્રગટ થયો એનું પણ પ્રતિબિંબ છે, એટલે એકાકાર આનંદ નો અનુભવ થાય છે, બંને સદૃશ છે, અને એકાકાર આનંદ નો અનુભવ થાય છે અથવા પ્રગાઢ અનુભવ થાય છે આનંદ નો. પછી એમણે પોતાની વાત કરી છે, ભગવાનની ભાવનાથી સંતો મુહૂર્ત થયા, મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. આ એમણે પોતાની દશાની વાત કરી છે, કે આ ભાવનાનો મેં પણ અવગાઢ સ્તંભ રૂપો છે, એટલે કે મારી દશા પણ એવી મજબૂત છે, એવી દ્રઢ છે, એવી ગાઢ છે, કે એ દશા પાછળ જવાનો કોઈ પ્રશ્ન નથી, આગળ પૂર્ણતા થઈ જશે પણ પાછળ જવાનો કોઈ પ્રશ્ન નથી. એ સ્તંભરૂપ છે એનું કારણ એ છે કે યુદ્ધની અંદર એક જમાનામાં એવો એક વિવાદ હતો કે યુદ્ધ કરતા કરતા જેટલા આગળ વધે ત્યાં એ વિજય સ્તંભરૂપતા જાય. વિજય સ્તંભ રૂપ એનો અર્થ એ કે અહીંથી હવે અમે પાછા હટવાના નથી, અહીંથી આગળ વધશું પણ અહીંથી જીવતા પાછા નહીં જઈએ, ભાગીને પાછા નહીં જઈએ, અહીં સુધી આવી ગયા એ અમારો વિજય થઈ ગયો, એમ કરીને ત્યાં વિજયનો સ્તંભ રોપે છે. પદ્ધતિથી લીધું છે કે અમે પણ હવે અમારા મોક્ષ માર્ગની અંદર જેટલા આગળ વધ્યા છે એમાં અમારી જે ભાવના છે, સ્વરૂપની ભાવના છે, ભગવાનની ભાવના છે, અને એનો અવગાઢ દશા અમે પ્રાપ્ત કરી છે. પછીના પેરેગ્રાફમાં ચિંતામણીનો જે દ્રષ્ટાંત છે એના અનુસાર સિદ્ધાંત લેવાનો છે. એ પ્રમાણે મતિ જ્ઞાનીને પેરેગ્રાફના છેલ્લી ચારેક લીટી છે એ લેવાની છે. એ પ્રમાણે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું, તેથી અશુદ્ધત્વ અંશને પણ પોતાનો કલ્પતો નથી. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું છે. આ મતિ જ્ઞાનમાં અનુભવ જ્ઞાન લેવું છે. મતિને શ્રુત બે જ્ઞાન છે ને, બંનેમાં અનુભવ થાય છે એટલે બંનેમાં વેદન આવે છે, મતિ જ્ઞાનનું વેદન અને શ્રુત જ્ઞાનનું વેદન આવે છે. અધ્યાત્મનો વિષય અધ્યાત્મશાસ્ત્ર અનુસાર વેદન સિવાય ગમે તેટલો જાણ્યો હોય અને એ જાણવું અધ્યાત્મશાસ્ત્ર અનુસાર હોય, વિરુદ્ધ ન હોય, અધ્યાત્મના ન્યાયો અધ્યાત્મના સિદ્ધિની ના તર્કો વિતર્કણા જેને કહે છે, તર્કણા કહે છે, અને કેટલીક યુક્તિઓ હોય તે દ્રષ્ટાંતો જે અનુભવના દ્રષ્ટાંતો હોય, અનુભવની યુક્તિઓ હોય, બીજી નહીં, શું જેમ કે પશ્ચાત દુઃખ કે સુખ નહીં. તો સંસારનું સુખ તે સુખ નથી, એની યુક્તિ શું આપે? જો તારા અનુભવને પાછળથી દુઃખ છે, જે પહેલા તને સુખ લાગે છે, એક લાડવો ખાતા સુખ લાગ્યું, એ ત્રીજો ચોથો લાડવો ખાવા જતા દુઃખ લાગ્યો. પશ્ચાત સુખ તે અનુભવની યુક્તિ કહેવાય, કે અનુભવથી વાત સમજાવી. જો આ દુઃખ છે, સુખ નથી. એવું અધ્યાત્મ શાસ્ત્રની અંદર, અધ્યાત્મ તો અનુભવનો વિષય છે, એની યુક્તિઓ પણ બધી અનુભવના દ્રષ્ટાંતો વાળી હોય છે. એના ન્યાય પણ એ પ્રકારના, એની તર્કણા પણ એ પ્રકારની. ને ગમે તેટલું જાણ પણ હોય આધ્યાત્મિક વિષયનું, પણ વેદનનો વિષય એના જ્ઞાનમાં ન આવે. કેવી રીતે અંતર્મુખ થઈને જ્ઞાન, મતિ જ્ઞાન પોતે સ્વયંને વેદે છે, શુદ્ધ જ્ઞાન પણ કેવી રીતે અંતર્મુખ થઈને સ્વયંને વેદે છે, અને એ વેદવા સંબંધેની અનેક પ્રકારની જે ખૂબીઓ છે, વેદનના વિષયની જે અનેક પડખાણો છે, અથવા જેટલે હૃદયે વેદનનો વિષય વેદનપૂર્વક વક્તવ્ય છે, અને એ વેદનનું વક્તવ્ય, અનુભવનનું વક્તવ્ય, અધ્યાત્મનું વક્તવ્ય, એના વેદનની ઝલક સહિત આવે, અનુભવની ઝલક સહિત આવે, કે જે ઝલકમાં એના વેદનનો અને અનુભવનો રસ હોય, એ બધો પ્રકાર અધ્યાત્મ શાસ્ત્રના, અધ્યાત્મ વિષયના વર્ણન કરનારને પણ જાણવાના પડખાથી આવે, વેદનના પડખાથી આવે. આ ડિફરન્સ છે, તફાવત છે. અધ્યાત્મના વિષયમાં અધ્યાત્મ, આધ્યાત્મિક વક્તા એ વિષયને કઈ હદ સુધી એને એની પહોંચ છે એ દર્શાવતો વિષય છે. અધ્યાત્મમાં વેદનની સુધીની પહોંચ ન હોય તો અધ્યાત્મનો વિષય આગમ અનુસાર, અધ્યાત્મના આગમ અનુસાર આવે. કે ક્ષાયિક ભાવ પણ પરદ્રવ્યમ પરભાવમ એ નીતિ શું, પણ છતાંય તે એ જાણપણાની મુખ્યતાથી આવે, વેદનની મુખ્યતાથી ના આવી શકે.
વેદનની જે ઝલક છે, જે થઈ જાય,
પકડાઈ જાય એ ઝલક અને એ રસ. બીજું શું થાય છે કે એટલે પકડનારને જે પહોંચ છે એને એ રસનું અનુસંધાન થાય છે, એને ઇન્ટરલિંક કરવામાં આવે છે. તમે ને હું એકબીજાના આત્માને નથી જોઈ શકતા, કેમ કે ચક્ષુ ઇન્દ્રિય છે એનો વિષય નથી, આત્મા છે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી, પણ મનથી મનના પરિણામને પકડીએ છીએ. શું કરીએ છીએ આપણે? અને એ મનના પરિણામને વ્યક્ત થવા માટે ભાષા અને મુખાકૃતિના કેટલીક ફેરફારો છે એ એમાં નિમિત્ત પડે છે. ભાષાના ફૂટગોળો અને મુખાકૃતિના, આંખના, મુખના, એ બધા ફૂટગોળો એમાં નિમિત્ત પડે છે, ફૂટગોળ પર્યાય. પણ ઇન્ટરલિંક તો મનના ભાવ સાથે મનના ભાવની છે. અંદરનો સંબંધ શું છે? કે તમારા મનમાંથી તમે શું કહેવા માંગો છો એ હું મારા મનમાં સમજુ છું એમ તમને લાગે. હવે અહીંયા એથી થોડોક વિષય આગળ છે. જ્યારે અનુભવી પુરુષ પોતાના વેદનનો વિષય અનુભવની પહોંચ સહિત વ્યક્ત કરે, ત્યારે એ પહોંચ જે વ્યક્ત થાય અને એ વ્યક્ત થાય એનું ગ્રહણ કરવાની યોગ્યતા એને એને પહોંચે ત્યારે એ બંને ના ભાવને ઇન્ટરલિંક થાય છે, એટલે એને ઓળખાય છે કે પરખાય છે એમ કહેવાય છે. નહીતર શું થાય છે કે અધ્યાત્મ શાસ્ત્ર અનુસાર અધ્યાત્મના વિષય કહેતા સામાન્ય માણસને એમ લાગે છે કે આ તો અધ્યાત્મના વિષય લાગે છે, માટે અધ્યાત્મની આવી સરસ વાત કરી શકે છે, અધ્યાત્મિક વિષયનો અનુભવ લાગે છે એને એમ લાગી જાય. અનુભવ ન હોય તો પણ અનુભવ ન હોય એને એમાં એને અનુભવનું અનુમાન થાય, જોકે એની પહોંચ નથી અને કહેનારનો પણ વિષય અનુભવ પર્યંતનો નથી. આગમ અનુસારનો છે, તર્કણા અનુસારનો છે, અનુમાન અનુસારનો છે અને યુક્તિ અનુસારનો છે. એને દેશના મળી એમ કહેવાય, એને દેશના મળી એટલે એમ કહ્યું સજીવન મૂર્તિ જોવી જોઈએ. કેમ કે એકવાર શબ્દો પીડા હોય તો એકલી ઉદગળની પર્યાય વિડીયો સુધીની, ઓડિયો સુધીની, વિડીયો સુધીની તો પણ ઇન્ટરલિંક નથી થતી. અમે અનુસંધાન જે નિમિત્ત નિમિત્ત શબ્દે થવું જોઈએ, એ ભાવથી ભાવનો થવું જોઈએ અને એ બંને ભાવો યોગ્યતા આધારિત ભાવો છે, એમને એકલા વિકલ્પના અને કલ્પનાના નથી. આ એક અંદરની મુદ્દાની વાત છે. અહીંયા એક અનુભવથી બહુ સરસ વાત કરી છે એમણે, નિપચંદજીએ જે વાત કરી છે કે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં એવો જાગ્યો. શું કે જ્યારે મતિ જ્ઞાનથી પોતાના સ્વરૂપનું વેદન થયું, જે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે એ પ્રગટ થયો, ત્યાં જ્ઞાન ગુણનો સ્વભાવ છે એ પોતાનું વેદવું એનો મૂળ સ્વભાવ છે, એ અધ્યાત્મ દ્રષ્ટિકોણથી આત્મ સ્વભાવ છે જ્ઞાનનો. અમૃત શંકરાચાર્ય સમયસારમાં વિશિષ્ટ રીતે વર્ણવે છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તું ક્ષમંતે નહીં, જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થતો નથી. તો જ્ઞાનનો ગુણ શું જાણવો તો કે ના, જ્ઞાનનો ગુણ જ્ઞાનને અનુભવો તે જ્ઞાન અને તેના વગર આત્માનો અનુભવ નથી, તેના વગર અનુભવ નથી. છે 142 વર્ષની પંક્તિ છે નિર્જરાજ કાલ કોઈ પણ ક્રિયા કર કૃતાદિની મહાવ્રત સ્તુતિ. મુનિને મહાવ્રત હોય છે ને દીક્ષાલી, પણ અનુભવની પ્રાપ્તિ શેનાથી? કે જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત ક્ષમંતે, જ્ઞાન જ્ઞાનને વેદે એ સિવાય અનુભવની પ્રાપ્તિ નથી. એટલે અનુભવને જ્ઞાનનો ગુણ કીધો છે, જ્ઞાન જ્ઞાનને વેદે તે જ્ઞાનનો ગુણ કયો છે. મતિ જ્ઞાનમાં એ જ્ઞાન ગુણ પ્રગટ્યો, અંદરમાં જે જ્ઞાન ગુણ હતો એ મતિ જ્ઞાનમાં પ્રગટ્યો. કેટલો પ્રગટ્યો? જઘન્ય અંશે પ્રગટ્યો. સમ્યક દર્શન થતા એ જઘન્ય અંશે એક દેશે પ્રગટ્યો, એક દેશમાં જ એ પ્રગટ્યો. એક દેશમાં કેવો જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતિ દ્વારમાં આવ્યું, એટલે પૂર્ણ સ્વરૂપ છે એની પ્રતિ આવે. નમૂના ઉપરથી જળની એક કણી ચાખતા આખો રવો ગયો, આટલો ગયો છે, આવો ગયો છે, એ જેમ સમજાણો. એમ કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ એટલે પૂર્ણ દશા, મોક્ષની પ્રતીતિ અને સંપૂર્ણ સ્વરૂપની પ્રતીતિ, એ પ્રતીતિમાં આવ્યું. એ પ્રતીતિમાં આવ્યું એની ખાતરી છે, એની સાબિતી છે. સત્યાંશને પણ પોતાનો કલ્પતો નથી, રાગના એક કણમાં એને પોતાનું નથી, રાગ્યો નથી. પુરુષગુણ સ્થાન વૃત્તિ અવિરત સમય દ્રષ્ટિ એનો રાગ મટ્યો નથી, પ્રાણ કસાય ઊભા છે અને એનો રાગ ઊભો છે. ચારિત્રનો પણ ઊભો છે, દર્શનનો અભાવ કર્યો છે. તો પણ અશુદ્ધતાના એક કણને પણ એ પોતાનો કલ્પતો નથી, એનો અર્થ ખરા કલ્પના કરતો હતો પોતાને. એ પહેલા રાગમાં પોતાપણાની જીવ કલ્પના કરતો હતો, એ હવે કલ્પતો નથી. જો રાગના એક કણને પણ અનુભવિત પુરુષ પોતાનો કલ્પતો નથી તો બહુ સૂક્ષ્મ છે. રાગ નો સૂક્ષ્મ કણ છે એ તો બહુ સૂક્ષ્મ છે. તો પછી રાગ નો વિષય તો ઘણો સ્થૂળ છે, એમાં પોતાપણું ક્યાંથી એને થાય? રાગના સૂક્ષ્મ કણમાં પણ પોતાની કલ્પના ન થાય એને રાગના વિષયભૂત શરીરથી માંડીને કુટુંબીજનોથી માંડીને જેટલા પ્રારબ્ધનું જે સચેત અચેત સચેત અચેત મિશ્ર એવા સંયોગો છે એમાં પોતાપણાની કલ્પના કેવી રીતે થાય? કેમ કે રાગમાં જ પોતાપણાની કલ્પના મટી ગઈ છે. પછી રાગનો વિષય તો ઘણો સ્થૂળ અને એનાથી ભિન્નનો દૂર છે. રાગ તો એની અવસ્થામાં છે, ચારિત્ર ગુણનો વિકાર છે અને આ તો એનો વિષય છે. એટલે એમાં પણ એને પોતાપણાની કલ્પના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો, એનું નામ ભિન્નપણું છે. જે જ્ઞાન પરને પર જાણે છે એનું નામ પરનું પ્રથ બુદ્ધિ સમ્યક જ્ઞાન છે અથવા શુદ્ધ જ્ઞાન છે. એનું સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું. કેટલો કેટલો વિષય ખુલ્યો છે અનુભવ પ્રકાશ, જુદી જુદી રીતે ઘણો વિષય ખુલ્યો છે. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું, જ્ઞાન પ્રકાશ મારો છે એ પ્રમાણે શ્રુત જ્ઞાનમાં વિચારે. એટલે જ્ઞાનમાં જે પ્રકાશ છે, વેદન છે, એવું મારું સ્વરૂપ છે એમ મતિ જ્ઞાનમાં વિચારે. આ રીતે છે. ऐसे मति ज्ञाने स्वरूप का प्रभाव एक देश ही में ऐसा जागा, केवल ज्ञान का शुद्धत्व प्रकृति द्वारा आया, तो अशुद्धत्व अंश वो अपना न कल्पे हैं. स्वसंवेदन मति ज्ञान करे भया है. અથવા સ્વસંવેદન મતિ દ્વારે ભયા હૈ, જ્ઞાન પ્રકાશ અપના હૈ એસા રૂપ મેં વિચારે મેં મનન કિયા, મનન કર્યું. મનન કર્યા જ્ઞાનમાં વિશેષ વિચાર કરે છે એ વાત છે. હું જ્ઞાન રૂપ છું, આનંદ રૂપ છું, એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ જોડે તો પ્રત્યક્ષ છે. ચારે જ્ઞાન વખતે લીધું. આ વાત બીજા શાસ્ત્રોમાં નથી. કેમ કે અવધિ મનો પરિણામનો વિષય પર છે, પણ અવધિ મનોપરિણનો વિષય પર હોય તો સમ્ય જ્ઞાને જીવને અવધિ જ્ઞાન હોય છે, ઇન્દ્રોને હોય છે અવધિ જ્ઞાન, મનીઓને મનોપરિયું જ્ઞાન હોય છે. એ તો સમ્ય જ્ઞાની હોય છે, સમ્ય જ્ઞાન વગર તો મનોપરિયું જ્ઞાન હોય નહીં. તો ત્યાં વેદન ચાલુ જ હોય છે એમ કે છે. સંવેદનની પરિણતિ છે. સામાન્ય આવિર્ભાવ ચાલ્યો જતો નથી, જ્ઞાન અને મનોપ્રયોગ જ્ઞાન વિશેષ આવિર્ભાવ છે. તો પણ સામાન્ય નો આવિર્ભાવ છૂટતો નથી ને વિશેષ નો આવિર્ભાવ. એ વાત પછી જગ્યાએ એટલે એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો પ્રત્યક્ષ છે. વેદન તો પ્રત્યક્ષ છે, ચારે જ્ઞાન વખતે ચારે જ્ઞાનના ઉત્પાદ સમયે જે અંદરના સામાન્યનો આવિર્ભાવ છે, મતિસ્મૃતના વિશેષ અભિગમના પરિવારૂપ વિશેષ એ બધા વિશેષ માગ્યા. હવે તો બહુ જ્ઞાન સામાન્યની જે પરિણતિ છે એ તો બહુ અસંવેદન રૂપ છે, તો વેદન રૂપ છે અને ત્યાં પ્રત્યક્ષતા છે, ત્યાં પરોક્ષતા નથી. પ્રત્યક્ષ છે અને અવધિક જ્ઞાન તો મનોપ્રયોગ જ્ઞાન તો પરને જાણવાથી ઉદ્દેશ પ્રત્યક્ષ છે. એમાં કાંઈ આત્માનો વિષય નથી છું. કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે અંગી પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં કેટલું લીધું આ સમસ્યાનો સમસ્યા પોતાનું જાણવું એટલે પોતા રૂપ જાણવું, સ્વસ્વરૂપે જાણવું, જ્ઞાન માત્ર વસ્તુમાં સ્વસ્વરૂપે જાણવું, જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ છે તેથી સમ્યક નામ પામ્યું. હવે આ સમ્યકને ઓળખાણ પર આવે છે. 504માં કૃપાલ ગુરુ એમ કહ્યું, 504 પત્રમાં સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે જાણવાથી તેનું ફળ મહત્વ છે. ત્યાં એમનો કહેવાનો આશય એવો છે કે સર્વજ્ઞને સર્વજ્ઞ એ તો જ્ઞાનીનું કામ છે. એ જ્ઞાની પુરુષ સિવાય સર્વજ્ઞને સર્વજ્ઞપણે ન જાણી શકે. પણ મિથ્યા દ્રષ્ટિકોણ જો સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે જાણે એટલે એમનું સમ્યકત્વ જાણે, સમ્યકપણ જાણે, તો એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ સમ્યકત્વ જાણવાનું છે અને કેવળ જ્ઞાની સામે હોય કે નિર્ગ્રંથ નિરાજ સામે હોય તો એનું સમ્યકત્વ જાણવાનું છે. આગળ જાણવાનું પૂરતું નથી. એથી સમ્યક્ત્વ એવું છે કે જેને જાણતા તે પ્રમાય જવાય છે. શું કેમ ફરી સમ્યક્ત્વ પોતે એવું છે કે જેને જાણતા સમ્યક્ત્વ આવું હોય એમ જો જણાય તો એ સમ્યક્ત્વ પામવાનું જે અધિકારી થઈ જાય છે. પહેલા અંદર આગળ પાછળનો વિષય લઈએ કે એવું જાણનાર કોઈ ઉત્તમ પાત્ર હોય તો એવું જાણી શકે. આ એની પૂર્વ ભૂમિકા છે. ઉત્તમ પાત્રતા વિના સમ્યક્ત્વને જાણવાનો જીવ અધિકારી નથી. કેમ કે સમ્યક્ત્વ કહી શકાતું નથી. આચાર્યજી કહે છે કે સમ્યક્ત્વ ન વક્તુમ ન શ્રોતમ અધિકારિત્વાત્, ન તો એ કહી શકાય છે અને કહી શકાતું નહીં હોવાથી ન તો તે શ્રવણ કરી શકાય છે. કેમ કે કથનનું શ્રવણ થાય